એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે સમયમાં થોડા પાછા જવાના છીએ, એક એવી સભ્યતાની વાત કરવા જેનું નામ તો લગભગ બધાએ સાંભળ્યું જ હશે, પણ કદાચ એની ખરી ગહેરાઈથી, એની વાસ્તવિકતાથી આપણે અજાણ હોઈ શકીએ. બેબિલોનિયા. આપણી આજની જે ચર્ચા છે એનો આધાર છે ટ્રેવર બ્રાઇસનું પુસ્તક બેબિલોનિયા. એના બે સારાંશ આપણી પાસે છે જેના પરથી આપણે વાત કરીશું.
અને જુઓ, ભલે આ વાત હજારો વર્ષ જૂની લાગે, પણ મને લાગે છે કે આ આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
કઈ રીતે?
એટલે બેબિલોનિયા એટલે શું? ખાલી ઇતિહાસના પાના પરની ધૂળ ખાતી કોઈ સંસ્કૃતિ? ના, એવું નથી. એમના જે કાયદા હતા, એમનું શાસન ચલાવવાની રીત, વિજ્ઞાનમાં એમણે જે શરૂઆત કરી, આ બધાના પડઘા ખબર છે છેક આજના સમાજ સુધી આવે છે.
હા, આપણે મોટે ભાગે પેલું હેંગિંગ ગાર્ડન્સ કે ટાવર ઓફ બેબલ,
બરાબર એ જ વાર્તાઓથી એમને યાદ કરીએ છીએ. પણ હકીકત એ છે કે એનાથી ક્યાંય વધારે એક અત્યંત પ્રભાવશાળી, વાસ્તવિક અને હા જટિલ સંસ્કૃતિ હતી એ.
બરાબર. તો આ રસપ્રદ સફર શરૂ કરતા પહેલા ચાલો લેખકને થોડા જાણી લઈએ. આ ટ્રેવર બ્રાઇસ કોણ છે?
એ કોઈ સામાન્ય ઇતિહાસકાર નથી. એ ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીમાં પ્રાચીન ઇતિહાસના પ્રોફેસર એમિરેટસ છે. એમણે 40 વર્ષથી વધુ સમય, વિચાર કરો, પ્રાચીન નજીકના પૂર્વની સંસ્કૃતિઓ પર કામ કર્યું છે.
40 વર્ષ?
હા, અને ખાસ કરીને હિટ્ટાઇટ સામ્રાજ્યના તો એ નિષ્ણાત ગણાય જ છે.
ઓ, હિટ્ટાઇટ એટલે બેબિલોનના પડોશી અને હરીફ પણ કહી શકાય, બરાબર?
ચોક્કસ. અને એમની એ હિટ્ટાઇટ સામ્રાજ્યની જે ઊંડી સમજ છે ને, એ જ એમને બેબિલોનિયાને એક અલગ નજરથી જોવામાં મદદ કરે છે.
એમની ખાસ વાત શું છે? મતલબ એમનો અભિગમ કેવો છે?
એમની ખાસિયત એ છે કે જુઓ, એ ખાલી પુરાતત્વ એટલે કે ખોદકામમાં શું મળ્યું એના પર જ નથી ટકી રહેતા.
હા,
કે પછી પેલી માટીની ગોળીઓ પર શું લખ્યું છે બસ એટલું જ વાંચી લીધું, એવું પણ નહીં. એ બંનેને પુરાતત્વ અને લેખિત પુરાવાને બહુ જ કુશળતાથી જોડે છે.
એટલે મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચ કહી શકાય.
બિલકુલ. ઇતિહાસ, માનવશાસ્ત્ર, રાજકારણ બધું ભેગું કરીને જુએ છે. એટલે જે બેબિલોનિયાને એકલું અટલું નથી બતાવતા, પણ એ સમયના બીજા મોટા સામ્રાજ્યો, ઇજિપ્ત, હિટ્ટાઇટ, એસિરિયા, એ બધા સાથેના એના જે જીવંત સંબંધો હતા એના સંદર્ભમાં રજૂ કરે છે. આખી મોટી પિક્ચર દેખાય છે.
રસપ્રદ. તો ચાલો હવે સીધા પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. બ્રાઇસ ખરેખર શું કહેવા માંગે છે? શું બેબિલોન ખાલી સુમેરિયન સંસ્કૃતિનો વારસો હતો કે પછી આવનારા પર્શિયન સામ્રાજ્યની એક પૂર્વભૂમિકા?
ના ના, બ્રાઇસ એનાથી ઘણું આગળ જુએ છે. પુસ્તકનો મુખ્ય સૂર એ છે કે બેબિલોનિયા કોઈ સ્થિર, અટકી ગયેલો સમાજ નહોતો. એ તો બહુ જ ડાયનેમિક, ગતિશીલ અને હા ઇનોવેટિવ સમાજ હતો.
ઇનોવેટિવ કઈ રીતે?
અરે, આસપાસની સંસ્કૃતિઓ પાસેથી ઘણું લીધું, એ વાત સાચી, પણ એને ખાલી કોપી નથી કર્યું. એ તત્વોને પચાવ્યા, એમાં પોતાનું ઉમેર્યું અને કંઈક નવું મૌલિક બનાવ્યું. માનવ જ્ઞાનમાં ચાહે કાયદો હોય, ગણિત હોય, શાસન વ્યવસ્થા હોય, એમાં એમનું ઓરિજિનલ કોન્ટ્રીબ્યુશન હતું. ટૂંકમાં કહું તો એ માત્ર વારસદાર નહોતા, સર્જક પણ હતા.
એટલે પ્રાચીન મેસોપોટેમિયા અને પછીની ક્લાસિકલ ગ્રીક રોમન દુનિયા વચ્ચે એક બ્રિજ જેવું કામ કર્યું એમ?
બરાબર સમજ્યા, એક મહત્વની કડી. પુસ્તકનો હેતુ પણ એ જ છે. જે લોકો એકેડેમિક છે એમના માટે તો ખરું જ, પણ સામાન્ય વાંચનારને પણ બેબિલોનિયાનો એક સાચો પૂરો પરિચય કરાવવો. ખાલી મોટા રાજાઓ કે હેંગિંગ ગાર્ડન્સની વાતો નહીં, પણ આખો સમાજ કેવો હતો, લોકો જીવતા હતા કઈ રીતે, એમની અર્થવ્યવસ્થા, ધર્મ, કળા, રાજકારણ, આ બધું જ સમજાવવાનો પ્રયાસ છે.
અને આ બધું સમજાવવા માટે પુસ્તક આપણને સમયમાં ક્યાંથી ક્યાં લઈ જાય છે? એની રેન્જ શું છે?
પુસ્તક આપણને લગભગ 2 સહસ્રાબ્દી ઈસવી પૂર્વે, એટલે કે આજથી લગભગ 3800 વર્ષ પહેલા, હમ્મુરાબીના ઉદયથી શરૂ કરે છે.
ઓકે.
અને ત્યાંથી આપણને ઈસવીસન પૂર્વે 539 સુધી લઈ જાય છે, જ્યારે પર્શિયન સામ્રાજ્યએ બેબિલોન જીતી લીધું. એટલે લગભગ ગણો તો 1200-1300 વર્ષનો ગાળો.
વાહ, ઘણો લાંબો સમયગાળો છે.
હા, અને આ સફર ખાલી ઘટનાક્રમ નથી કે આ રાજા પછી આ રાજા આવ્યો, એ વિષયવાર પણ છે. કાયદામાં શું થયું, ખગોળશાસ્ત્ર, ગણિત, સાહિત્યમાં એમણે શું સિદ્ધ કર્યું, તો બીજી બાજુ લડાઈઓ, બીજા રાજ્યો સાથેના એમના સંબંધો અને છેલ્લે પતન કેમ થયું બધું જ આવી જાય છે. મુખ્ય ભાર એ વાત પર છે કે બેબિલોનિયા કોઈ સ્ટેટિક વસ્તુ નહોતી, પણ સતત બદલાતો, વિકસતો જીવંત સમાજ હતો.
ચાલો તેરા જીવંત સમાજની અંદર થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ એના સૌથી પ્રખ્યાત નામથી, હમ્મોરાબી અને બેબિલોનના ઉદયથી. કેવી રીતે થયું આ બધું? એક નાનકડી જગ્યામાંથી આટલું મોટું સામ્રાજ્ય.
બ્રાઇસ સમજાવે છે કે શરૂઆતમાં તો બેબિલોન, જે આજના ઇરાકમાં આવેલું મેસોપોટેમિયા વિસ્તારમાં એક નાનું શહેર જ હતું, કંઈ ખાસ નહીં.
અચ્છા, તો હમ્મુરાબીએ શું કર્યું?
એમણે ડિપ્લોમસી વાપરી, બીજા રાજ્યો સાથે સંધિઓ કરી, જરૂર પડી ત્યાં લશ્કરી તાકાતનો ઉપયોગ કર્યો, અને એમ કરતા કરતા આખા દક્ષિણ મેસોપોટેમિયાને એક ઝંડા નીચે લઈ આવ્યા.
અને હમ્મુરાબીનું નામ આવે એટલે તરત જ પેલો કાયદાનો કોડ યાદ આવે. એ શું હતું બરાબર? શું એ દુનિયાનો પહેલો લેખિત કાયદો હતો?
જો પહેલો તો નહોતો, એની પહેલા પણ કાયદા લખાયા હતા, પણ આ સૌથી પ્રખ્યાત જરૂર છે. અને બ્રાઇસ સ્પષ્ટ કરે છે કે આ કોઈ આજનું બંધારણ કે કાયદાનું પુસ્તક નહોતું.
તો પછી?
એ એક મોટો ઊભો પથ્થરનો સ્તંભ હતો, સ્ટીલી જેને કહેવાય. એના પર કાનૂની નિર્ણયો અને સિદ્ધાંતો કોતરેલા હતા. એનો મુખ્ય હેતુ શું? તો કે હમ્મુરાબીને ન્યાયના રાજા તરીકે સ્થાપિત કરવાનો. એક રીતે શાહી પ્રોપગેન્ડાનું સાધન પણ.
ઓ, અને એમાં શું હતું? પેલી આંખના બદલે આંખવાળી વાત?
હા, લેક્સ ટેલિયોનિસનો સિદ્ધાંત હતો. પણ રસપ્રદ વાત એ છે કે સજા બધા માટે સરખી ન હતી.
એટલે
કે સજા વ્યક્તિના સામાજિક વર્ગ પર આધાર રાખતી હતી. જો તમે ઉમરાઓ હો તો અલગ સજા, સામાન્ય નાગરિક હો તો અલગ, અને ગુલામ હો તો વળી સાવ અલગ. ન્યાય વર્ગ પ્રમાણે બદલાતો હતો.
આ તો વિચારવા જેવું છે. પણ આજે સુવર્ણ યુગ જેવો સમય હતો એ કાયમ રહ્યો?
ના, ક્યાંથી રહે. લગભગ ઈસવીસન પૂર્વે 1595માં ઉત્તરમાંથી હિટ્ટાઇટ લોકો આવ્યા. એમના રાજા મુર્સિલી પહેલાએ બેબિલોન પર જોરદાર હુમલો કર્યો અને શહેરને લૂંટી લીધું. આની સાથે જ હમ્મુરાબીના વંશનો અંત આવ્યો અને બેબિલોનના પહેલા મહાન યુગ પર પડદો પડી ગયો.
તો પછી શું? ખાલીપો, અંધારપટ?
ના, ઇતિહાસમાં કદી ખાલીપો નથી. એ પછી આવ્યો કાસાઇટ યુગ. આ લોકો પૂર્વના પહાડી પ્રદેશો, ઝાગ્રોસ પર્વતો, ત્યાંથી આવેલા. એમણે લગભગ 400 વર્ષ રાજ કર્યું, આશરે ઈસવીસન પૂર્વે 1595થી 1155 સુધી.
400 વર્ષ? પણ આ યુગ વિશે બહુ સાંભળ્યું નથી. બ્રાઇસને ભૂલાઈ ગયેલી સદીઓ કહે છે.
હા, કારણ કે એમાં હમ્મુરાબી કે નેબુચદનેઝાર જેવા મોટા યુદ્ધો કે ભવ્ય બાંધકામો ઓછા થયા. પણ આ યુગ બહુ મહત્વનો હતો.
કેમ?
કારણ કે આ કાસાઇટ શાસકોની સૌથી મોટી ખાસિયત એ હતી કે એમણે બેબિલોન જીત્યું, પણ પછી પોતે જ બેબિલોનિયન બની ગયા.
શું વાત કરો છો?
હા, એમણે બેબિલોનની સંસ્કૃતિ અપનાવી, એમનો ધર્મ, એમની ભાષા અકાડિયન. એ લોકો જાણે જૂની પરંપરાઓના રક્ષક બની ગયા.
એટલે લશ્કરી જીતને બદલે સાંસ્કૃતિક સમર્પણ. આ તો ખરેખર અનોખી વાત છે.
બહુ જ અનોખી. અને એટલું જ નહીં, આ સમયમાં બેબિલોન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ એક મોટો પ્લેયર હતો. એ સમયનું એક ગ્રેટ પાવર્સ ક્લબ હતું, જેમાં ઇજિપ્ત, હિટાઇટ સામ્રાજ્ય, મિત્તાની રાજ્ય અને બેબિલોનનો સમાવેશ થતો.
આ કેવી રીતે ખબર પડી?
આનો પાક્કો પુરાવો આપણને ઇજિપ્તમાંથી મળેલી અમારના લેટર્સ નામની માટીની ગોળીઓ પરથી મળે છે. એમાં બેબિલોનના રાજાઓ અને ઇજિપ્તિયન ફારૂનો વચ્ચે થયેલો પત્રવ્યવહાર છે. ભેટ સોગાદોની આપલે, રાજકુમારીઓના લગ્નોની વાતો, બધું ડિટેલમાં લખેલું છે.
એટલે કાસાઇટ યુગે ભલે મોટા યુદ્ધો ન કર્યા હોય,
પણ એમણે જે સ્થિરતા આપી અને સંસ્કૃતિ સાચવી રાખી, એના કારણે જ બેબિલોનિયન ઓળખ ટકી રહી અને ભવિષ્યમાં જે પુનરુત્થાન થયો એના માટેનો પાયો તૈયાર થયો.
અને એ પુનરુત્થાન એટલે નિયો બેબિલોનિયન સામ્રાજ્ય, બરાબર. પણ એ પહેલા પેલો સંઘર્ષ ચાલુ જ હતો ને ઉત્તરના પાડોશી એસિરિયા સાથે?
હા, એ દુશ્મની તો સદીઓ જૂની અને બહુ કડવી હતી. એસિરિયા બહુ લશ્કરી તાકાતવાળું રાજ્ય હતું. બંનેનો સાંસ્કૃતિક વારસો ઘણો સમાન, પણ સત્તા માટે સતત લડ્યા કરતા. એસિરિયન રાજાઓ જેમ કે ટિગ્લાત પિલેસર ત્રીજો અને ખાસ કરીને સેનાકેરિબ બહુ ક્રૂર અને શક્તિશાળી હતા. એ લોકો વારંવાર બેબિલોન પર ચડી આવતા,
સેનાકેરી બે તો બાપરે, ઈસવીસન પૂર્વે 689માં બેબિલોનનો એવો નાશ કર્યો કે જાણે શહેરને જમીનદોસ્ત કરી દીધું.
તો પછી બેબિલોન ફરી ઊભું કઈ રીતે થયું આટલા વિનાશ પછી?
એસિરિયન સામ્રાજ્ય પોતે જ બહુ મોટું થઈ ગયું હતું અને અંદર અંદર ઝઘડા શરૂ થયા, બળવા થવા લાગ્યા. એ નબળું પડ્યું. આ તકનો લાભ લઈને નાબો પોલાસર નામના એક સ્થાનિક નેતાએ ઈસવીસન પૂર્વે 626માં બળવો કર્યો.
સફળ થયો?
હા, એણે બેબિલોનને આઝાદ જાહેર કર્યો અને નિયો બેબિલોનિયન સામ્રાજ્યનો પાયો નાખ્યો. આ સામ્રાજ્ય લગભગ 90 વર્ષ ચાલ્યો, ઈસવીસન પૂર્વે 626 થી 539 સુધી. અને આ નવા સામ્રાજ્યનો સૌથી પ્રખ્યાત, સૌથી શક્તિશાળી રાજા બન્યો નાબોપોલાસરનો દીકરો નિબુચદનેઝાર બીજો.
નિબુચદનેઝાર બીજો, આ નામ તો બહુ જ જાણીતું છે, બાઇબલમાં પણ ઉલ્લેખ છે, ખરું ને?
બિલકુલ. એના રાજમાં, જે ઈસવીસન પૂર્વે 605 થી 562 સુધી ચાલ્યો, નિયો બેબિલોનિયન સામ્રાજ્ય એની ટોચ પર પહોંચ્યો. લશ્કરી રીતે એ બહુ સફળ રહ્યો. એણે આસપાસના ઘણા પ્રદેશો જીત્યા, જેમાં પશ્ચિમમાં જુડાહનો સમાવેશ થાય છે. ઈસવીસન પૂર્વે 587માં એને જેરુસલેમ શહેરનો નાશ કર્યો અને હજારો યહૂદીઓને કેદી બનાવીને બેબિલોન લઈ આવ્યો. આ ઘટના ઇતિહાસમાં બેબિલોનિયન કેદ, બેબિલોનિયન કેપ્ટિવિટી તરીકે ઓળખાય છે.
પણ એ ખાલી લડવૈયો જ નહોતો એમને, એના બાંધકામોની વાતો પણ બહુ થાય છે, પેલો ઇસ્ટાર ગેટ અને.
ચોક્કસ. નેબુચદનેઝાર એક જબરદસ્ત બિલ્ડર હતો. એણે બેબિલોનને પ્રાચીન દુનિયાનું કદાચ સૌથી ભવ્ય, સૌથી સુંદર શહેર બનાવી દીધું. એણે શહેરની ફરતે મજબૂત બેબડી દિવાલો બંધાવી. પેલો પ્રખ્યાત ઇસ્ટાર ગેટ ચમકતી વાદળી ઈંટોથી મઢેલો, જેના પર દેવી ઇસ્ટારના પ્રતીકો બળદ અને ડ્રેગન જેવા પ્રાણીઓ હતા.
હા, એના ફોટા જોયા છે, અદ્ભુત લાગે છે.
અને એણે મોટા મોટા મંદિરો બંધાવ્યા, ખાસ કરીને એમના મુખ્ય દેવ માર્ડુકનું મંદિર અને ખૂબ ઊંચો ઝિગ્યુરાત, પગથિયાવાળો પિરામિડ જેવો ટોવર. ઘણા વિદ્વાનો માને છે કે આ જ ઝિગ્યુરાત પરથી બાઇબલમાં આવતી ટાવર ઓફ બેબલની કથાને પ્રેરણા મળી હશે. આ બધું શું હતું? એની તાકાત એના સામ્રાજ્યની સમૃદ્ધિનું પ્રદર્શન હતું.
અદ્ભુત. ખરેખર ભવ્ય હશે એ સમયનું બેબિલોન. પણ આ તો થઈ રાજાઓ અને યુદ્ધોની વાત. સામાન્ય લોકોનું શું? સમાજ કેવો હતો, ધર્મ, એમની બૌદ્ધિક સિદ્ધિઓ, એના વિશે બ્રાઇઝ શું કહે છે?
હા, બ્રાઇઝ એના પર પણ પૂરતું ધ્યાન આપે છે. એમનો સમાજ એકદમ સ્તરીકૃત હતો, પિરામિડ જેવો સમજો. સૌથી ઉપર રાજા, જે દેવોનો પૃથ્વી પરનો પ્રતિનિધિ ગણાતો. પછી પુરોહિતો, લૈયાઓ, સ્ક્રાઇબ્સ જે લખી વાંચી શકતા અને બહુ મહત્વના હતા, સેનાપતિઓ અને પ્રાંતોના ગવર્નરો.
અને સામાન્ય પ્રજા?
એમાં મુખ્યત્વે ત્રણ વર્ગ હતા. અવિલમ એટલે ઉચ્ચ વર્ગના, જમીનદાર જેવા લોકો. મુશ્કેનુમ એટલે સામાન્ય પ્રજાજનો, કારીગરો, ખેડૂતો વગેરે. અને વોર્ડમ એટલે ગુલામો.
ગુલામી પ્રથા હતી?
હા, હતી. યુદ્ધ કેદીઓ અથવા દેવું ન ચૂકવી શકનાર લોકો ગુલામ બનતા. અર્થતંત્રનો મુખ્ય આધાર તો ખેતી જ હતો. જવ અને ખજૂર મુખ્ય પાક. સિંચાઈ વ્યવસ્થા બહુ સારી હતી, પણ વેપાર પણ ખૂબ વિકસ્યો હતો. દૂર દૂરના દેશો જેમ કે ભારત સુધી પણ કદાચ એમનો વેપાર ચાલતો હશે.
આ બધી માહિતી મળે છે ક્યાંથી?
આ બધી જાણકારી આપણને હજારોની સંખ્યામાં મળેલી પેલી માટીની ગોળીઓ પરથી મળે છે. એના પર એમની ક્યુનિફોર્મ લિપિમાં બધું લખેલું છે. જમીનના સોદા, લગ્નના કરાર, ઉધાર વ્યાજના હિસાબો, કોર્ટના કેસ, વેપારના હિસાબો, અરે રોજબરોજની જિંદગીની વાતો પણ.
ક્યુનિફોર્મ લિપિ વિશે થોડું વધુ કહો ને, એ દેખાતી કેવી રીતે, લખતા કેવી રીતે?
ક્યુનિફોર્મ એટલે ફાચર આકારની લિપિ. એ લોકો ભીની માટીની નાની ગોળીઓ બનાવતા, પછી એક છોડની દાંડી રીડને છોલીને એની અણીથી માટી પર દબાવીને ફાચર જેવા વેજશેપ નિશાન પાડતા. આ અલગ અલગ નિશાનોના સંયોજનથી અક્ષરો અને શબ્દો બનતા.
અઘરું હશે ને શીખવું?
બહુ જ. એટલે જે લોકો આ લિપિ જાણતા એમને લહિયા કે શાસ્ત્રી કહેતા. એમનો સમાજમાં બહુ માન હતું, કારણ કે એ જ વહીવટ ચલાવતા, ધાર્મિક ગ્રંથો લખતા, સાહિત્ય રચતા, વિજ્ઞાનનું જ્ઞાન સાચવતા. એ નોલેજના ગેટકીપર હતા.
અને સાહિત્યમાં શું હતું એમનું?
એમનું સૌથી પ્રખ્યાત સાહિત્યિક સર્જન છે ગિલગમેશનું મહાકાવ્ય. એપિક ઓફ ગિલગમેશ, એ દુનિયાના સૌથી જૂના મહાકાવ્યોમાંનું એક છે. એમાં ગિલગમેશ નામના રાજાની વાર્તા છે, એની મિત્રતા, એના મિત્રનું મૃત્યુ, મૃત્યુનો ડર અને અમરત્વની શોધ, આવા સનાતન માનવીય ભાવોની વાત છે. આજે પણ એને વાંચીએ તો કનેક્ટ થઈ જવાય.
વાહ. અને વિજ્ઞાન બાજુ આવીએ તો ગણિત અને ખગોળશાસ્ત્રમાં એમનું શું પ્રદાન હતું? અહીં તો એમનું નામ બહુ લેવાય છે.
હા, અને લેવાવું જ જોઈએ. અહીંયા તો બેબિલોનિયા ખરેખર કમાલ કરી ગયા. ગણિતમાં એમણે સેક્સાગેસિમલ સિસ્ટમ વિકસાવી.
સેક્સાગેસિમલ એટલે?
એટલે 60ના આધારવાળી ગણતરી પદ્ધતિ. વિચારો, આજે પણ આપણે સમય કઈ રીતે માપીએ છીએ? કલાકમાં 60 મિનિટ, મિનિટમાં 60 સેકન્ડ,
હા તો,
અને વર્તુળના કેટલા ડિગ્રી? 360. એ પણ 60નો ગુણાંક છે. આ બધું ક્યાંથી આવ્યું? બેબિલોનથી. એમણે ખૂણા માપવા, સમય ગણવા માટે આ 60ના આધારવાળી પદ્ધતિનો ઉપયોગ કર્યો, જે આપણે આજે પણ વાપરીએ છીએ. એ લોકો બીજગણિતમાં પણ પાવરધાર હતા. વર્ગમૂળ અને ઘનમૂળ પણ કાઢી શકતા.
અવિશ્વસનીય. અને ખગોળશાસ્ત્ર, તારા અને ગ્રહોનું જ્ઞાન,
એમાં પણ એમનું કામ પાયાનું હતું. શરૂઆત કદાચ ધાર્મિક કારણોસર થઈ હશે. ગ્રહોની સ્થિતિ જોઈને ભવિષ્યવાણી કરવી, શુકન જોવા, આ બધું એમના ધર્મનો ભાગ હતો. પણ આ કરવા માટે એમણે શું કર્યું?
શું કર્યું?
એમણે સદીઓ સુધી, પેઢી દર પેઢી, આકાશમાં દેખાતા ગ્રહો, તારાઓ, સૂર્ય, ચંદ્રની ગતિ અને સ્થિતિની અત્યંત ચોકસાઈથી નોંધ રાખવાનું શરૂ કર્યું. માટીની ગોળીઓ પર બધું લખતા ગયા. આટલો લાંબો અને વ્યવસ્થિત ડેટા ભેગો થતા એ લોકો પેટર્ન સમજવા લાગ્યા. તેઓ ગ્રહણ ક્યારે થશે એની આગાહી પણ કરી શકતા હતા.
સાચે, આગાહી કરી શકતા હતા.
હા, એમના ગણિત અને આ લાંબા ગાળાના અવલોકનોને આધારે અને આ જે હજારો વર્ષનો ડેટા એમણે ભેગો કર્યો હતો ને, એ પાછળથી ગ્રીક ખગોળશાસ્ત્રીઓ જેવા કે હિપ્પાર્કસ અને ટોલેમી એમના હાથમાં આવ્યો. અને એ ડેટા ગ્રીક અને પછીની પશ્ચિમી વૈજ્ઞાનિક ક્રાંતિ માટેનો આધાર બન્યો. નવાઈ જેવું નથી લાગતું કે શુકન જોવાની પ્રથામાંથી આટલું સચોટ વિજ્ઞાન વિકસ્યું?
ખરેખર નવાઈ જેવું અને પ્રભાવશાળી પણ છે. આટલી બધી સિદ્ધિઓ, આટલી ભવ્યતા પછી આ સામ્રાજ્યનો અંત કેમ આવ્યો?
અંત કહો કે પછી એક મોટું પરિવર્તન. વાત એમ છે કે નેબુચદનેઝર પછીના રાજાઓ એટલા સક્ષમ નહોતા, અને પૂર્વમાં એક નવી તાકાત ઊભી રહી હતી, પર્શિયન સામ્રાજ્ય, જેના નેતા હતા સાયરસ ધ ગ્રેટ.
સાયરસ ધ ગ્રેટ?
હા. ઈસવીસન પૂર્વે 539માં સાયરસે બેબિલોન પર ચડાઈ કરી. અને નવાઈની વાત એ છે કે એણે બહુ મોટા યુદ્ધ વગર પ્રમાણમાં સહેલાઈથી શહેર જીતી લીધું.
એમ કેમ?
સાયરસ બહુ ચતુર હતો. એણે સ્થાનિક લોકો, ખાસ કરીને પુરોહિતો, જે છેલ્લા બેબિલોનિયન રાજા નાબોનેટ્સથી નારાજ હતા, એમને પોતાના પક્ષમાં લઈ લીધા. એણે પોતાને બેબિલોનના મુખ્ય દેવ માર્ડુક દ્વારા મોકલેલા મુક્તિદાતા તરીકે રજૂ કર્યો. એણે યહૂદી કેદીઓને પણ જેરુસલેમ પાછા જવાની છૂટ આપી. સ્થાનિક પરંપરાઓ અને ધર્મનું સન્માન કર્યું. એટલે ઘણા લોકોએ એનો વિરોધ કરવાને બદલે સ્વાગત કર્યું.
એટલે પર્શિયન શાસન આવ્યું, પણ બેબિલોનનું મહત્વ રહ્યું?
હા, શરૂઆતમાં તો રહ્યું. પર્શિયન સામ્રાજ્યનું એ એક મહત્વનું પ્રાંત અને સાંસ્કૃતિક કેન્દ્ર બની રહ્યું. ત્યાંના મંદિરો, ત્યાંની શિક્ષણ વ્યવસ્થા ચાલુ રહી.
તો પછી ધીમે ધીમે એનું પતન ક્યારે અને કેવી રીતે થયું?
લગભગ 200 વર્ષ પછી પર્શિયન સામ્રાજ્યનો અંત આવ્યો. કોણે આણ્યો? ગ્રીસથી આવેલા એલેક્ઝાન્ડર ધ ગ્રેટે. ઈસવીસન પૂર્વે 331માં એણે બેબિલોન જીત્યું.
એલેક્ઝાન્ડર?
હા. એલેક્ઝાન્ડર બેબિલોનની ભવ્યતાથી બહુ પ્રભાવિત થયો હતો. એને તો બેબિલોનને પોતાના વિશાળ સામ્રાજ્યની રાજધાની બનાવવાની ઈચ્છા હતી. પણ એ 33 વર્ષની યુવાન વયે જ બેબિલોનમાં મૃત્યુ પામ્યો.
ઓહ, તો પછી?
એના પછી એના સેનાપતિઓએ સામ્રાજ્યના ભાગ પાડી લીધા. બેબિલોનવાળો વિસ્તાર સેલ્યુકસ નામના સેનાપતિના ભાગે આવ્યો. એણે સેલ્યુસિડ વંશ સ્થાપ્યો. પણ સેલ્યુકસે શું કર્યું? એણે ટાઇગ્રીસ નદી કિનારે સેલ્યુસિયા નામનું એક નવું ગ્રીક શૈલીનું શહેર વસાવ્યું અને એને પોતાની રાજધાની બનાવી.
એટલે બેબિલોનનું મહત્વ ઘટ્યું.
બરાબર. રાજકીય અને આર્થિક રીતે એનું મહત્વ ઘટતું ગયું. લોકો ધીમે ધીમે નવા શહેરમાં જતા રહ્યા. જોકે બેબિલોનના જૂના મંદિરો અને ત્યાં આપેલી ક્યુનિફોર્મ લિપિમાં લખાતું રહ્યું એ પરંપરા છેક ઈસવીસન 1 સદી સુધી ચાલુ રહી. પણ ધીમે ધીમે શહેર ખંડેર બનતું ગયું, રેતી નીચે દટાતું ગયું અને એની પ્રાચીન સંસ્કૃતિ લોકો ભૂલી ગયા.
તો શું બેબિલોન ખરેખર ખતમ થઈ ગયું? શું એનો કોઈ વારસો બચ્યો જ નહીં? બ્રાઇસ આ વિશે શું કહે છે?
ના, બ્રાઇસ એમ નથી કહેતા. એ કહે છે કે ભૌતિક શહેર ભલે નષ્ટ થયું, ઈટો ભલે માટીમાં મળી ગઈ, પણ બેબિલોનના વિચારો, એનું જ્ઞાન જીવંત રહ્યું અને દુનિયાભરમાં ફેલાયું. આ પુસ્તકમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ આપણે તારવી શકીએ.
જેમ કે પહેલો સંદેશ શું ગણાય?
પહેલું, કાયદો અને શાસન. હુમ્મુરાબીનો કોડ ભલે આજે આપણને સંપૂર્ણ ન્યાયી ન લાગે, પણ લેખિત કાયદાનો વિચાર, સજા ગુનાના પ્રમાણમાં હોવી જોઈએ. ભલે એ વર્ગ આધારિત હતી, રાજાની પણ કંઈક જવાબદારી છે સમાજ પ્રત્યે. આ બધા વિચારો બહુ મહત્ત્વના હતા. એણે પછીની કાનૂની પરંપરાઓને પ્રભાવિત કરી. આપણે ત્યાં પણ અશોકના શિલાલેખો જોઈએ તો લેખિત કાયદા અને રાજાની ફરજોની વાત આવે છે. ક્યાંક ને ક્યાંક એ વિચારધારાનો પ્રભાવ હોઈ શકે.
બરાબર. બીજો મુદ્દો?
બીજું, એમની સાંસ્કૃતિક સ્થિતિસ્થાપકતા અને સમન્વયની શક્તિ. જો કાસાઇટ્સ બહારથી આવ્યા પણ બેબિલોનિયન બની ગયા. એસિરિયનોએ હુમલા કર્યા, પર્શિયનોએ રાજ કર્યું, ગ્રીકો આવ્યા. આટલા બધા પ્રભાવો વચ્ચે પણ એમણે પોતાની મૂળ ઓળખ ટકાવી રાખી અને નવા તત્વોને પચાવ્યા પણ ખરા. આ જે અનુકૂલન સાધવાની અને ટકી રહેવાની ક્ષમતા છે, એ બહુ મોટી વાત છે. આપણા દેશનો ઇતિહાસ પણ કંઈક આવો જ છે, નહીં? કેટલી બધી સંસ્કૃતિઓ આવી અને ભળી ગઈ.
સાચી વાત. ત્રીજો સંદેશ?
એચુ, એમની બૌદ્ધિક સિદ્ધિઓ, ખાસ કરીને ગણિત અને ખગોળશાસ્ત્રમાં એમણે જે પાયો નાખ્યો, એ જ્ઞાન ગ્રીકો મારફતે આગળ વધ્યો અને આધુનિક વિજ્ઞાનનો આધાર બન્યો. એ બતાવે છે કે જ્ઞાન કેવી રીતે એક સંસ્કૃતિમાંથી બીજી સંસ્કૃતિમાં જાય છે, કેવી રીતે પેઢી દર પેઢી આગળ વધે છે. ચોથું, ધર્મ અને રાજકારણનો સંબંધ. રાજા દેવનો પ્રતિનિધિ, એટલે મંદિરો બાંધવા, ધાર્મિક ઉત્સવો કરવા એ રાજાની ફરજ, અને શહેરનો મુખ્ય દેવ માર્ડુક, એનો મહિમા શહેરની રાજકીય તાકાત સાથે વધતો અને ઘટતો. આ ધર્મ અને સત્તાનું ગઠબંધન તો આજે પણ દુનિયામાં કેટલાય સ્વરૂપે જોવા મળે છે, ખરું ને?
ચોક્કસ.
અને પાંચમો મુદ્દો?
અને પાંચમો, લિખિત શબ્દની શક્તિ. પેલી ક્યુનિફોર્મ લિપિ, એ એમના વહીવટ, વેપાર, કાયદા, સાહિત્ય, વિજ્ઞાન બધાનો આધાર હતી. રેકોર્ડ રાખવાનું, દસ્તાવેજીકરણ કરવાનું મહત્વ એમણે સદીઓ પહેલા સમજી લીધું હતું. એના વગર આટલું મોટું સામ્રાજ્ય અને આટલી જટિલ વ્યવસ્થા ચાલી જ ન શકે. ખરેખર આ પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે આપણી બેબિલોન વિશેની જે છાપ હોય એને બદલી શકે છે. મને એક વાક્ય બહુ ગમ્યું જે તમે પહેલાં ગયું એના પરથી યાદ આવ્યું. બ્રાઇસ કહે છે, બેબિલોનિયા માત્ર સુમેરિયન વારસો નહોતો પણ તેનો સૌથી સફળ દુભાષ્યો અને પ્રસારક હતો. આ કેટલી મોટી વાત છે! ખાલી નકલ નહોતી પણ એને સમજીને પોતાના રંગો પૂરીને આગળ વધાર્યું.
બરાબર. અને હમ્મુરાબીના કોડ વિશે પણ એમનો મુદ્દો મહત્વનો છે. હમ્મુરાબીનો કોડ કાયદાની શરૂઆત નહીં, પરંતુ કાનૂની વિચારસરણીની પરિપક્વતા દર્શાવે છે. એનો અર્થ એ કે એમના સમયમાં પણ કાયદા વિશે કેટલી ઊંડી સમજ અને વ્યવસ્થા હતી. શરૂઆત નહોતી પણ એક વિકાસ હતો.
અને આ તો સાવ અલગ જ દ્રષ્ટિકોણ આપે છે. બેબિલોનની સૌથી મોટી તાકાત તેની સેના નહોતી, પરંતુ વિદેશીને પરિચિત બનાવવાની અને પ્રાચીનને પ્રાસંગિક બનાવવાની ક્ષમતા હતી. વાહ! મતલબ કે કલ્ચરલ એસિમ્યુલેશન, બીજાને પોતાના બનાવવાની શક્તિ, એ જ એમની ખરી સ્ટ્રેન્થ હતી.
અને વિજ્ઞાન વિશે પણ કેટલી સુંદર રીતે કહ્યું છે. બેબિલોનિયન શાળાઓ અને મંદિરોમાં ધીરજપૂર્વકના નિરીક્ષણ અને વ્યવસ્થિત નોંધણી દ્વારા પાછળથી થનારી વૈજ્ઞાનિક ક્રાંતિના બીજ શાંતિથી અંકુરિત થઈ રહ્યા હતા. ધર્મની છાયામાં વિજ્ઞાનનો વિકાસ.
અને છેલ્લો વિચાર જે મને બહુ સ્પર્શી ગયો, બેબિલોનનું પતન સંસ્કૃતિનો અંત નહોતો પરંતુ તેના સૌથી વ્યાપક પ્રભાવની શરૂઆત હતી.
શું વાત છે!
ભલે રાજકીય રીતે ખતમ થઈ ગયું, પણ એના વિચારો તો પછી દુનિયામાં ફેલાયા અને અસર કરી.
તો આ બધી ચર્ચા પરથી આજના જીવન માટે શું લઈ શકાય? શું આ પ્રાચીન ઇતિહાસ આપણને આજે પણ કંઈ શીખવી શકે? કોઈ પ્રેક્ટિકલ વાત?
મને લાગે છે કે ઘણું બધું. પહેલું તો કાયદા અને શાસનની વાત, લેખિત નિયમોનું મહત્ત્વ, પારદર્શિતા, નિર્ણયો પુરાવા આધારિત હોવા જોઈએ એ વિચાર, સત્તા સાથે જવાબદારી આવે છે એ સમજ. આજે પણ ગવર્નન્સ માટે આ બધું કેટલું જરૂરી છે.
અને વહીવટ અને સંચાલનની વાત, મોટો દેશ હોય કે મોટી કંપની, એને ચલાવવા માટે એક વ્યવસ્થિત માળખું જોઈએ, રેકોર્ડ કીપિંગ જોઈએ, અલગ અલગ પ્રકારના લોકોનું સંચાલન કરવું પડે. આ બધું બેબિલોનિયનો બહુ સારી રીતે કરતા હતા. એમાંથી મેનેજમેન્ટના પાઠ પણ શીખી શકાય.
બીજું, સાંસ્કૃતિક એકીકરણ. આપણા જેવા વિવિધતાવાળા દેશ માટે આ બહુ મહત્વનું છે. અલગ અલગ સમુદાયો વિચારોને કેવી રીતે સાથે લાવવા, પરંપરા અને આધુનિકતા વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું, બેબિલોનિયાએથી કર્યું હતું.
અને પેલી રાજકારણ અને પ્રચારની વાત, નેતાઓ પોતાની છબી કેવી રીતે બનાવે છે, પોતાની સત્તાને યોગ્ય ઠેરવવા માટે પ્રતિકો, સ્મારકો, કાયદાઓનો ઉપયોગ કેવી રીતે કરે છે, આ કળા તો બેબિલોનના સમયથી ચાલી આવે છે અને આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આપણે સતર્ક રહી શકીએ.
અને છેલ્લે, ઇતિહાસનું ચક્ર. સત્તા આવે છે ને જાય છે, મોટા મોટા સામ્રાજ્યો બને છે અને તૂટી જાય છે, પણ વિચારો, સંસ્કૃતિ, જ્ઞાનનો પ્રભાવ કદાચ રાજકીય શક્તિ કરતાં વધુ લાંબો સમય ટકે છે. બેબિલોનિયાની વાર્તા આ જ કહે છે ને.
આખી ચર્ચામાં મને સૌથી વધુ જે વાત પ્રભાવિત કરી ગઈ એ છે બેબિલોનિયાની સ્થિતિસ્થાપકતા, એમની રેઝિલિયન્સ. વિચારો, કેટલાય હુમલાઓ થયા, રાજવંશો બદલાયા, શહેરનો નાશ પણ થયો, છતાં લગભગ 2000 વર્ષ સુધી એમની સંસ્કૃતિ, એમની લિપિ, એમની જ્ઞાન પરંપરા કોઈને કોઈ સ્વરૂપે ટકી રહી, વિકસતી રહી. આ ખરેખર અસાધારણ કહેવાય.
અને મારા માટે સૌથી રસપ્રદ મુદ્દો એ રહ્યો કે કેવી રીતે ધાર્મિક માન્યતાઓ, પેલું શુકન જોવાનું અને ભવિષ્યવાણી કરવાનું, એમાંથી આકસ્મિક રીતે ગણિત અને ખગોળશાસ્ત્ર જેવું ચોક્કસ વિજ્ઞાન જન્મ્યું અને વિકસ્યું. ક્યારેક ખોટા લાગતા રસ્તા પણ સાચી મંઝિલ તરફ લઈ જતા હોય છે નહીં?
ટૂંકમાં, ટ્રેવર બ્રાઇસનું આ પુસ્તક બેબિલોનને ખાલી પેલી દંતકથાઓ અને બાઇબલની વાર્તાઓમાંથી બહાર કાઢીને એક જીવંત, ધબકતી, બહુપક્ષીય અને અત્યંત પ્રભાવશાળી સંસ્કૃતિ તરીકે આપણી સામે મૂકે છે. અને એ બતાવે છે કે એના વિચારોએ દુનિયાના ઇતિહાસ પર, ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિના વિકાસના પાયા પર, કેટલી ઊંડી અને કાયમી છાપ છોડી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.